एकत्र फाउंडेशन प्रस्तुत सुरेश जोशनी वार्ता वरप्राप्ती. ऑडिओ पठन श्रेया संघवी. હું ઓરડામાં દાખલ થયો ત્યારે પશ્ચિમ તરફની બારી પાસેની ટીપોય ઉપરની ફૂલદાનીમાં ઘૂંટડીએ બેસી મેગ્નોલિયાના ફૂલો ગોઠવતી હતી. મારા આવ્યાની એને ખબર તો પડી જ હશે, પણ એણે મને જણાવવા દીધું નહીં. મેગ્નોલિયાની પાંખડીઓ વચ્ચે સંતાઈ જતી અને પ્રગટ થતી એની આંગળીઓને હું જોઈ રહ્યો. નમતી સાંજની વેળાએ ઓરડામાં પડતા વસ્તુઓના પડછાયા વચ્ચે એ પોતે પણ જાણે એક પડછાયાની જેમ લુપ્ત થઈ ગઈ હતી. લવંગિકાની આ એક ખૂબી છે, પોતાના વ્યક્તિત્વનો આંચળો ગમે ત્યારે ઉતારી નાખીને એ આપણી વચ્ચે હોવા છતાં દૂર સરી જઈ શકે છે. એની પાપણો હાલે અને એ તો પવનના કારણે હાલતી હશે એવું તમને લાગે. બારી પાછળના પડદાની ઝૂલ પવનમાં હાલે ત્યારે એની સાડીનો પાલો પણ ફરફરે, પણ એ બે તરફ આપણું ખાસ ધ્યાન ખેંચાય નહીં. અંધારું સહેજ ગાઢું થયું. એની આકૃતિની રેખાઓ જ માત્ર દેખાતી હતી. એ ઊભી થઈ બોલી, દીવો કરું? એ પ્રશ્ન કંઈ મને શોધતો આવ્યો હોય એવું મને લાગ્યું નહીં. એથી મને કશું બોલવાનું મન ન થયું. એણે ઉત્તરની રાહ પણ ન જોઈ દીવી લીધી, ઘીનું પોમડું મૂક્યું, ઘી પૂર્યું. આ વિગતો કાંઈ મને દેખાતી નહોતી, એની ક્રિયાનો આભાસ જ હું તો વર્તી શકતો હતો. ને દીવો સળગાવ્યો. નાનીશી જ્યોતથી એની ચીબુકથી એ સિમંતર રેખા સુધીની સીધી લીટીમાં પ્રકાશની ધાર અંકાઈ ગઈ. એની બાજુના ભાગમાં એના ગાલ અને એની આંખોનું સૂચન હતું. થોડી વાર એ દીવા પાસે એમની એમ ઊભી રહી, પછી એ સહેજ એક તરફ પડી. આથી પ્રકાશ એની એક આંખ પર પડ્યો. એની ઢળેલી પાપણો ઊંચી ન થઈ. ખભા પરથી સરી ગયેલો છેડો સરખો કરતા કે પછી હોઠ ઉપર વળેલો પરસેવો લૂછવા જતા ઝાપટ વાગવાથી દીવો ઓલવાઈ ગયો. એણે એ ફરી સળગાવ્યો નહીં. મારાથી થોડે દૂર પશ્ચિમની ખુલ્લી બારીની પાળ પર એ બેઠી ને જાણે એની દ્રષ્ટિના તેરવાથી બહારના અંધકારના ઘટ પોતને સ્પર્શી રહી. હું નર્યો અંધકારમય હોત તો કદાચ એની દ્રષ્ટિ મારી તરફ વળી હોત. મેં ધીમે ધીમે કહ્યું, લવંગિકા. સરુના સમુદ્રના ઘૂઘવાટ જેવા મરમરમાં એ હળવું સંબોધન કદાચ ડૂબી ગયું. એ સંબોધન પછી ગોઠવી રાખેલી બધી વિગતવાર વાતો ઉખેડાવાની રાહ જોતી હતી, પણ પવન પડી જતાં વહાણ સ્થિર થઈ જાય એમ મારું મન સ્થિર થઈ ગયું હતું. હવે લવંગિકાના ચાર અક્ષર ભેગા કરવા જેટલો પણ ઉદ્યમ રૂચતો નહોતો. એની આજુબાજુ ઘૂમરાઈને આવતો અંધકાર મારી ચારે બાજુ ફરી વળતો હતો. અંધકાર બિનજરૂરી બધું જ બાત કરીને નરી શુદ્ધ આકૃતિનો જ આપણને કેવો પરિચય કરાવે છે. બારીની પાળ ઉપર બેઠેલી લવંગિકા જાણે એક ઉછળતા મોજા જેવી હતી. એ સતત ઉછળ્યા કરે. એના બે ઉછાળા વચ્ચે એટલું તો ઓછું અંતર હોય કે એ બે નહીં પણ એક જ ઉછાળો જેવું લાગે. એની નિશ્ચેષ્ટા છતાં એના ઉછળવાનો પછડાટ હું અનુભવતો હતો. મારે જે બોલવાનું હતું તે બધું હું ભૂલતો જતો હતો. આથી રખેને બધું ભૂલી જાઉં એ બીકે હું એકાએક બોલી પડ્યો, અતુલ કાલે આવે છે, તને ખબર છે? મારા અવાજથી હું જ ચોંકી ઉઠ્યો. અંધકારને કારણે કે કોણ જાણે શાથી એ સહેજ ઘોઘરો લાગતો હતો. લવંગિકાએ અંધકારમાં જ મારી તરફ મોઢું ફેરવ્યું. કશું બોલી નહીં. મેં પૂછ્યું, તને ભીખ નથી લાગતી? મારો પ્રશ્ન અણધાર્યો હતો. એમાં રહેલી સંદિગ્ધતાએ આખરે લવંગિકાનું મૌન તોડ્યું. એ બોલી, શેની બીક? કોની બીક? એ ન બોલી. એ તરફ મારું ધ્યાન ગયું. માત્ર એના મૌનને તોડવા ખાતર મેં કહ્યું, અંધકારમાં કોઈ પુરુષ સાથે એકલા બેસવાની? આ સાંભળી એ ખડખડાટ હસી પડી. બારીની પાળ ઉપરથી ઉઠી મારા પગ પાસે આવીને બેઠી. મારા ઘૂંટણ પર માથું ટેકવીને મારી તરફ જોઈ બોલી, યાદ છે એકવાર મેં જીત પકડી હતી કે મારે જીવતો જાગતો રાક્ષસ જોવો છે? બાપુ ખીજાયા, માં વળી, પણ હું કેમે કરી એકની બે ના થઈ. ત્યારે તમે કહ્યું, ચાલ હું તને રાક્ષસ બતાવું. એમ કહીને તમે ઘરના પાછળના લીમડા તરફ મને લઈ ગયા. હું આવું તે પહેલાં દોટ મૂકીને તમે ક્યાંક સંતાઈ ગયા. પછી ઘોઘરો અવાજ કાઢીને બોલ્યા. મેં પૂછ્યું, ત્યારે તું ખરેખર બી ગઈ હતી? એ બોલી, હા. ઘડીભર તો થપકી જ ગઈ હતી, પછી પાછળથી આવીને તમે મારે ખભે હાથ મૂક્યો ત્યારે તમારી આંગળી પરની વીંટી પરથી તમે ઓળખાઈ ગયા. મેં કહ્યું, હવે હું રાક્ષસ થઈને બીગડાવું એટલો અંધકાર મારામાં નથી રહ્યો એમ તને લાગે છે? એ બોલી, તમે પહેલવહેલા લવંગિકા એમ બોલ્યા ત્યારે મને તમારો એ દિવસનો અવાજ યાદ આવે, પણ હવે? એ બોલતી અટકી ગઈ. મેં પૂછ્યું, હવે શું? એણે કહ્યું, ના કંઈ નહીં. મેં એને ચીડવવા કહ્યું, હવે અતુલ પડખે ઊભો હોય પછી કયા રાક્ષસની મગદૂર છે કે? એ વાક્ય પૂરું કરું પહેલાં એના હાથથી એણે મારું મોઢું બંધ કરી દીધું. મને કોણ જાણે શું સૂજ્યું તે મેં એની આંગળીને સહેજ મારા દાંત વચ્ચે દબાવી દીધી, પણ એને છોડાવવાનો પ્રયત્ન એણે ન કર્યો. થોડી વાર સુધી એ કશું બોલી નહીં, મારા હાથમાંની આંગળી પરની વીંટી રમાડ્યા કરી. આથી મેં પૂછ્યું, વળી તને રાક્ષસ દેખાયો? એણે કહ્યું, હા, એથી જ તો આ વીંટીને અડું છું. એને અડું એટલે બધા રાક્ષસ ભાગી જાય. મેં કહ્યું, તો હું લગ્નમાં તને આ વીંટી જ ભેટ આપીશ. એ બોલી, પણ એનો જાદુ તો એ તમારી આંગળી પર હોય ત્યારે જ રહે. આનો મને કશો જવાબ સૂજ્યો નહીં. હું જવાબની શોધમાં હતો ત્યાં જ એ બોલી, બોલો, બીજું કશું જાદુ છે તમારી પાસે મને આપી શકાય એવું? મેં કહ્યું, હા. એ બોલી, શું? મેં કહ્યું, અતુલ. તે એકાએક ઊભી થઈ ગઈ, ફરી બારી આગળ મારી પીઠ કરીને ઊભી રહી ગઈ. મેં પૂછ્યું, કેમ? એનું નામ દેવાથી શરમાઈ ગઈ? એ કશું બોલી નહીં. મને થયું કે હું જે કહેવા આવ્યો હતો તે મારે કહી જ દેવું જોઈએ. આથી મેં શરૂ કર્યું. અતુલે મને એક કામ સોંપ્યું છે. મને ખબર નહીં કે તમે બંને આટલા બધા શરમાળ હશો. એ આ ઓગસ્ટમાં લંડન જવા ધારે છે. એ પહેલાં જો તું લગ્ન કરવાની સંમતિ આપે. મને બોલતો અટકાવીને એ બોલી પડી, મારી સંમતિની શી જરૂર છે? મેં કહ્યું, તારી સંમતિ વિના એ તને શી રીતે પરણે? એ બોલી, તમે છો ને. વાક્ય એણે પૂરું કર્યું નહીં. આથી એ શું કહેવા જતી હતી તે મને પૂરું સમજાયું નહીં. મેં કહ્યું, મારા હોવાથી શું? એ બોલી, બાળપણમાં મને ખભે બેસાડીને ચંપાનું ફૂલ તોડાવતા તેમ તમારે ખભે બેસાડીને? વળી એણે વાક્ય પૂરું કર્યું નહીં. હું સહેજ ધૂંધવાયો. હવે મારા ખભાની શી જરૂર? ચંપો તોડનારની ઊંચાઈ વધી છે ને ચંપાની ડાળ પણ અનુકૂળ રીતે નીચી નમી છે. એ બોલી, તો મને ખભેથી નીચે ઉતારી દો ને. એનો અવાજ ગળગળો થઈ ગયો. રોષનો તાપ અને આંસુની ભીનાશ એમાં ભળ્યા હતા. હું સહેજ અસ્વસ્થ થયો. અને પાસે જઈને મેં એને માથે હાથ મૂક્યો. એ તરત બોલી, શું આશીર્વાદ આપો છો? ઈચ્છા વર પામજે. એણે મારો હાથ માથા પરથી ખસવા દીધો નહીં. એ જાણે મારા આશીર્વાદને બાજી પડી. પછી એ બોલી, તમને કોઈ આશીર્વાદ આપે છે ખરું? મેં કહ્યું, મારી માં દરરોજ મને આશીર્વાદ આપતી, હવે તો નથી. એણે કહ્યું, એમના આશીર્વાદ પડ્યા કે નહીં? મેં કહ્યું, એટલા મારા પુણ્ય નથી લાગતા. એ બોલી, તમારા પાપ કંઈ ઓછા નથી તો? એના વાક્યમાં રોષની આંચ હતી. મેં એના રોષને હળવો પાડવા કહ્યું, માં બિચારી હતી, ત્યાં સુધી દરરોજ રાહ જોતી. આંગણામાં પાલખી આવીને ઊભી રહે, એમાંથી વહુ ઉતરે રૂપરૂપના અંબાર જેવી, ચાલે ત્યાં ફૂલ વેરાય, હસે ત્યાં ગુલાબ, રડે ત્યાં મોતી, સાંજે બારણું વાસવા ન દે, મીઠ માંડીને બેસી રહે, વહુની રાહ જુએ. હું સાંજ વેળાએ રખડીને આવું ત્યારે હાથ આખા શરીરે ફેરવીને જોઈ લે કે ક્યાંક વહુને સંતાડી તો નથી લાવ્યો ને. મરતી વેળાએ એણે મારે શરીરે હાથ ફેરવીને તપાસ કરી લીધી. પછી એના હાથ શિથિલ થઈ સરી પડે તો તમે વહુ શોધવા કેમ નહીં નીકળ્યા? જે પોતાની પાસે હોય તેને શોધવા નીકળાય? ક્યાં છે? એ પ્રશ્નમાં અધીરાય કે પછી કોણ જાણે શાની તીક્ષ્ણતા હતી કે હું એનાથી છેદાઈ ગયો. મેં કહ્યું, ટબુકડી અમથી એ હતી ને ત્યારથી રખેને એને કોઈ ચોરી લઈ જાય એ બીકે મેં એને સંતાડી રાખી છે. એ બોલી, ક્યાં? મેં હસીને કહ્યું, એ જ તો ભૂલી ગયો છું. એ કાંઈક ઊભી થઈ ને મારી માની જેમ મારા શરીરને ફંફૂસી ફંફૂસીને તપાસવા લાગી. મેં કહ્યું, અરે એને મેં કંઈ ખિસ્સામાં થોડી જ મૂકી છે. ચંદન તળાવડીને કાંઠે આંબાનું ઝાડ છે, એની બખોલમાં એણે મંત્ર ભણીને સંતાડી દીધી છે. એ મંત્ર ફરીથી બોલું તો એ મોટી થઈને હાજર થાય, પણ હવે મંત્ર ભૂલી ગયો છું. એ બોલી ઉઠી, લાવો હું શોધી આપું. મેં કહ્યું, શું? એ બોલી, મંત્ર. ને હજુ હું કહું એ પહેલા મારા હોઠ પર હાથ ફેરવવા લાગી. પછી એના હોઠથી મારા હોઠને સ્પર્શીને એ મંત્ર જાણે મારા હોઠ પરથી સીધો પોતાને હોઠે લઈ લેવાનો પ્રયત્ન કરવા લાગી. પછી એકાએક બોલી ઉઠી, જડી ગઈ, જડી ગઈ. મેં કહ્યું, ક્યાં છે? એણે કહ્યું, આ રહી. એમ કહીને એ મારી સામે ઊભી રહી ગઈ.